તારીખ 23-1-1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 158 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 58 પ્રવચન નાનું છે.
ઉપયોગના મર્યાદાનો વિષય છે. એમાં પણ સ્વભાવ જ્ઞાન સ્વપ્રકાશક છે, સમ્યક દ્રષ્ટિને સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટ થયું છે. તેથી સમ્યક દ્રષ્ટિના ઉપયોગ સંબંધિત પ્રશ્ન સામાન્યપણે એવું વિચારવામાં આવે છે કે જેટલો ઉપયોગ જાય એટલું જ્ઞાનનો પર્યાય છે. જ્યાં જ્યાં જીવનો ઉપયોગ જે તે વિષયમાં જાય છે તેટલો જ જ્ઞાનનો પર્યાય છે. સ્થૂળ અનુભવથી એવું વિચારવામાં આવે છે, આમ તો અનુભવ પરથી વિચારવામાં આવે છે, પણ એવો વિચાર એ અનુભવની સ્થૂળતા છે. ખરેખર જ્ઞાનનો પર્યાય ઉપયોગ જેટલો નથી, પણ લબ્ધ ઉપયોગ થઈને જ્ઞાનનો પર્યાય છે. અહીંયા પ્રશ્ન એટલો છે કે સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે સ્વપર પ્રકાશક છે. પ્રશ્ન એટલા માટે ઉપસ્થિત કર્યો છે કે જેમ પ્રશ્નકારને એમ લાગ્યું છે જેમ અમારો ઉપયોગ અન્ય પદાર્થમાં હોય ત્યારે માત્ર અન્ય પદાર્થનું જ જાણવું થાય છે, એટલે પરનું જ પ્રકાશન થાય છે, તો સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પણ જ્યારે પર પદાર્થ સંબંધિત કામ કરતો હોય ત્યારે એને પણ એમ જ પરપ્રકાશક પણ હોય તો ત્યારે એને ઉપયોગમાં સ્વપર પ્રકાશક પણ હોય તો કેમ હોય, અથવા હોય ખરું સંભવિત છે? આટલો પ્રશ્ન છે. ઉત્તર એ પૂછે કે સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે પણ એનું જ્ઞાન સ્વપર પ્રકાશક છે.
બરોબર,
ઉપયોગ નહીં પણ
જ્ઞાન
સ્વપર પ્રકાશક છે એમ બીજું. કેમ કે ઉપયોગની સ્થિતિ છદ્મસ્થની એવી છે કે એક કાળે એક પદાર્થનો એક વિષયનું ગ્રહણ કરે, એક કાળે એકથી વધારે બે વિષયને ગ્રહણ કરી શકે નહીં. તો સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પણ પરપ્રકાશક વખતે ઉપયોગરૂપ સ્વપ્રકાશક ન હોય, જ્યારે ઉપયોગરૂપ પરપ્રકાશક પણ વર્તતું હોય ત્યારે ઉપયોગરૂપ પણ સ્વપ્રકાશક પણ વર્તતું હોય એ દ્રષ્ટિને બનતું નથી. પણ ઉપયોગમાં પરપ્રકાશક પણ હોય ત્યારે પણ એનું જ્ઞાન તો સ્વપ્રકાશક છે. ઉપયોગરૂપ ભલે પરપ્રકાશકના કાળમાં સ્વપ્રકાશક પણ ન હોય તો પણ એનું જ્ઞાન તે કાળે પણ સ્વપ્રકાશક છે. કેમ કે ત્યારે એનું જ્ઞાન માત્ર ઉપયોગ જેટલું જેવડું નથી, પર્યાયમાં પણ એનું જ્ઞાન લબ્ધ ઉપયોગાત્મક છે. તેથી લબ્ધનો વિષય ત્યાં સ્વ હોવાથી અને ઉપયોગનો વિષય ત્યાં પર હોવાથી એક જ કાળમાં તે જ્ઞાન સ્વપ્ર પ્રકાશક પણ છે એમ સિદ્ધ થાય છે. અને સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ સ્વપ્રકાશક હોય, ઉપયોગરૂપ સ્વપ્રકાશક હોય ત્યારે ઉપયોગરૂપ પર પ્રકાશક ન હોય, ત્યારે લબ્ધમાં પણ અન્ય પદાર્થો સંબંધીનું જ્ઞાન હોવાથી ક્યાંય સ્વતંત્ર પ્રકાશક સંતો છે કે અથવા તો ઉપયોગમાં પોતે સ્વ છે, ઉપયોગમાં સ્વાનુભવમાં સ્વનો અનુભવ છે અને એ સ્વમાં પરનો અનુભવ નથી, એવું જ્ઞાન હોવાથી પણ એને સ્વપર પ્રકાશક જ્ઞાન કહેવામાં આવે છે. જો કે સ્વ અને પર બંને સાપેક્ષ છે, સ્વની અપેક્ષા એ પર છે, સ્વની સ્થાપના થતાં પરની સ્થાપના થાય છે અને પરની સ્થાપના થતાં સ્વની સ્થાપના અનર્પિતપણે આપોઆપ થાય છે. કહેવામાં ન આવે તો પણ અનર્પિતપણે આપોઆપ થાય છે. જેમ નાનું અને મોટું અપેક્ષિત છે, શુદ્ધ અને અશુદ્ધ અપેક્ષિત છે, એમ સ્વ અને પર પણ અપેક્ષિત જ છે. તેથી ઉપયોગરૂપ સ્વ પ્રકાશક હોય ત્યારે ઉપયોગરૂપ પર પ્રકાશક ન હોય, પણ જ્ઞાનનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક જ છે. પણ જ્ઞાનનો સ્વભાવ ત્યારે પણ સ્વપર પ્રકાશક છે, પર ઉપયોગના કાળમાં પણ સ્વપર પ્રકાશક છે, સ્વ ઉપયોગના કાળમાં પણ સ્વપર પ્રકાશક છે. એટલે કે સર્વકાળે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સ્વપર પ્રકાશક પણે જ હોય છે. એમ કે સ્વભાવ જ્ઞાન પ્રગટ થયું છે અને જ્ઞાનનો ભાવ, જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક પણે પ્રકાશવાનો છે. તેથી સ્વપર પ્રકાશક પણ એને ચાલુ જ છે. ઉપયોગમાં ભલે એક સાથે બે ન હોય, એ તો કોઈ છદમસ્તને ન હોય. સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનવર્તી હોય, પાંચમા ગુણસ્થાનવર્તી કે બારમા ગુણસ્થાનવર્તી, એક વખતે એક ઉપયોગનો વિષય હોય, ઉપયોગનો વિષય એક સાથે બે વિષય હોતા નથી. એ નિયમ છે. કેવળ જ્ઞાનીને તો લબ્ધનો વિષય નથી, બધું ઉપયોગાત્મક જ છે. એને એવા છદમસ્ત નહીં હોવાથી સર્વદેશીય ઉપયોગ કહેવામાં આવ્યો. છદમસ્તનો ઉપયોગ એક દેશીય છે, સર્વજ્ઞનો ઉપયોગ સર્વદેશીય છે. દેશ એટલે અંશ, દેશ એટલે અંશ, સર્વદેશ. એટલે આ લોકો એમ માને છે ને શ્રીમદજીના વિષયમાં ઘણી નિર્મળતા હતી, અનેક વિષયોનું જ્ઞાન હતું, જ્યોતિષ બીજું ત્રીજું. એટલે એમ કહેતા કે એમનો ઉપયોગ સર્વદેશી હતો. એમ કહેતા સર્વદેશી ઉપયોગ પોતે જો કે નથી થાય છે, પણ મહિમા કરવા માટે એમ કે. પણ પછી કેવળ જ્ઞાન હતું એમ માની લે છે, એ થોડું સમજણ ફરક છે. બોલમાંથી તાત્પર્ય તો એ છે કે જો જ્ઞાન સ્વપર પ્રકાશક છે તો એ સ્વપર પ્રકાશક જ્ઞાન જે રીતે પ્રગટ થાય એ વિધિ અને રીતેને આદરવી જોઈએ, અપનાવવી જોઈએ, અપનાવવી જોઈએ, આદરવી જોઈએ. એનું ધ્યાન નથી એના ઉપર, એટલે નથી દેખાતું. આંખો ખુલ્લી હોવા છતાં ધ્યાન ન હોય તો દેખાય નહીં, બરાબર છે? આંખ ખુલ્લી હોય અને સામે પદાર્થ હોય, એ પદાર્થનું પ્રતિબિંબ પણ આંખમાં પડદા ઉપર પડતું હોય તો પણ ધ્યાન ન હોય તો દેખાય નહીં. અને એને પૂછો ધ્યાન ન હોય ત્યારે કે તમારી આંખ ખુલ્લી હોય તેને સામેથી ફલાણા પસાર થયા, કેમ તમે કાંઈ, તમે તમારો કેમ કાંઈ બાબતમાં કામ હતું ને કેમ ભૂલી ગયા, તમારે તો એનું કામ હતું. કે નીકળ્યા છે ને પસાર થયા છે, મારું ધ્યાન નહોતું. એનો અર્થ શું છે? ઉપયોગ બીજે હતો. ઉપયોગ ફરે છે ત્યારે ઇન્દ્રિયોનો વ્યાપાર ભાવ ઇન્દ્રિય છે તો ઉપયોગાત્મક છે,
બરોબર.
આપણી દ્રવ્ય ઇન્દ્રિય છે, આંખનું કોડું છે, કાનનું કોડિયું છે, નાક છે, જીભ છે, એ તો બધા ખોખા છે કુદગળના, એમાં કઈ જાણવાનો સ્વભાવ નથી. જાણવાનો સ્વભાવ તો આત્મામાં છે અને તે ઇન્દ્રિય દ્વારા ઉપયોગ પ્રવર્તે છે, તે ઉપયોગને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. એવી રીતે ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ ન હોય ત્યારે આંખ ખુલ્લી હોય તો પણ જાણવાનું કામ કરે, કાન તો બંધ થતા જ નથી કોઈને. આંખને ઢાંકણ છે પોપચાનું, કાનને તો ઢાંકણ નથી, છતાં ઉપયોગ હોય તો સાંભળે, ઉપયોગ ન હોય તો ન સાંભળે. એ તો અનુભવ ગોચર છે કે. અને છદ્મસ્થનો ઉપયોગ એ જ કાળે એક જ ઇન્દ્રિયનો વિષયમાં રોકાઈ શકે, એક કાળે બે ઇન્દ્રિયના વિષયમાં ન રોકાઈ શકે એવી પરિસ્થિતિ હોવાથી જે કાંઈ પાંચે ઇન્દ્રિયના વિષયનું અને છઠ્ઠા મનના ચિંતનનું ઉપયોગ રૂપ કામ કરે છે તે ક્રમથી કરે છે, ક્રમશઃ ઉપયોગ વર્તે છે, એક સાથે બધું કામ થતું નથી. આવી પરિસ્થિતિ છે. તેથી શુદ્ધોપયોગ થવા અર્થે એને અન્ય પદાર્થ વિષયક જે કાંઈ ઉપયોગ ચાલે છે એ ઉપયોગ બંધ થાય તો જ એને શુદ્ધોપયોગ રૂપ સ્વરૂપનો ઉપયોગ કરતે. વળી નિયમ એવો છે કે તમામ ગુણસ્થાન, સમસ્ત ગુણસ્થાન શુદ્ધોપયોગમાં જ બદલે છે,
બરોબર.
અનાદિનું પહેલું ગુણસ્થાન છે, એમાંથી ચોથા ગુણસ્થાન પ્રથમ આવું થાય છે, તો બીજું ને ત્રીજું તો ઉતરતા નથી. તો ચોથા ગુણસ્થાનમાં કોઈ જીવ આવે ત્યારે પ્રથમ શુદ્ધોપયોગમાં આવે, પાંચમા ગુણસ્થાનમાં આવે તો પણ શુદ્ધોપયોગ પૂર્વક આવે, સાતમા ગુણસ્થાનમાં પણ શુદ્ધોપયોગમાં જ આવે, અને એટલે જ વચ્ચે છઠ્ઠું ગુણસ્થાન પહેલું આવતું નથી, કેમ કે એ સ્વવિકલ્પાત્મક છે. છઠ્ઠા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગ હતો નથી, એટલે કોઈ જીવને ચોથા પાંચમામાંથી છઠ્ઠામાં આવવાનું નથી થતું, પણ સાતમામાં આવવાનું થાય છે. છઠ્ઠું તો સાતમેથી ઉતરીને આવે છે, નીચે ઉતરવાનું છે. પછી તો બધા સાત આઠ નવ દસ બાર બધા નિર્વિકલ્પ શુદ્ધ બધા શુદ્ધ ઉપયોગના જ ગુણસ્થાન છે, એમાં તો ક્યાંય અશુદ્ધ ઉપયોગ થતો જ નથી, અથવા એમાં ક્યાંય પર સંબંધિત ઉપયોગ જતો નથી, બુદ્ધિપૂર્વક કોઈ ઉપયોગ ચાલતો જ નથી.